હેલો, નમસ્તે, આદાબ, જિંદાબાદ. આજે અમારું ગુજરાતીનો પહેલો એપિસોડ છે. ફુરસત ફેમિનિઝમમાં તમારા બધાનો સ્વાગત છે. હું અરુંધતી.
હું દીપા.
આખા એપિસોડમાં આટલું જ દીપા પાસેથી ગુજરાતી સાંભળવા મળશે. પણ આપણી સાથે આજે કૈલાશ જોડાયેલી છે. હાય કૈલાશ.
હાય.
સો કૈલાશ મારી સૌથી જૂની મિત્રોમાંથી છે. હું એકદમ 16 વર્ષની હતી ત્યારે પહેલી વાર કૈલાશને મળી હતી. એવો વિચાર આવે છે કે કૈલાશનો પરિચય કઈ રીતે કરું, કારણ કે કૈલાશના ઘણા બધા પરિચય છે. કૈલાશ અમારી ખાસ મિત્ર છે, અમારા બંનેની ખાસ મિત્ર છે. અમે બધાએ મળીને સાથે કામ કર્યું છે. કૈલાશ આનંદી સંસ્થામાં બહુ સખત યુવા નેતૃત્વ પર અને બાળકોના અધિકારો પર ઘણું બધું કામ કરે છે. એના પોતાના સમાજમાં આગેવાન છે. પણ સૌથી વધારે અને સૌથી ખાસ કદાચ એક ઇન્ટ્રોડક્શન કૈલાશનો હોય તો કૈલાશ એક ફિલ્મ મેકર છે. ખબર નહીં કેટલી જગ્યાએ કૈલાશ આ ઇન્ટ્રોડક્શન આપે છે, પણ આજનો ટોપિક બહુ જ ખાસ છે, કારણ કે મારી અને કૈલાશની મિત્રતા આ જ ટોપિકના લીધે થઈ હતી. અને આજે કૈલાશે કેમેરા વિશે વાત કરવાનો વિચાર કર્યો છે. એટલે કૈલાશ, તારે કેવું છે? સૌથી પહેલા કેમ તને આના વિશે વાત કરવાનું મન થાય છે? શું છે જે તને દોરે છે આ ટોપિક તરફ?
મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ આ ટોપિક પર વાત કરવામાં એ છે કે અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ મીડિયામાં તો છોકરીઓ સૌથી ઓછું હોય છે. તો મને મારો કેમેરો મને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેમેરે ઘણું બધું મારું જીવન બદલી કાઢ્યું છે. ને મારા હાથમાં જ્યારે કેમેરો આવ્યો અને શૂટિંગ ને ફોટોગ્રાફીની વાત થી તો મને આમ કંઈક નવું જીવન મળી ગયું હોય એવું કંઈક મને અહેસાસ થતો હતો. એપ્રિલ 2005માં જ્યારે એક ટ્રેનિંગ હતી કે વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફીની, ત્યારે મારી લગભગ 19 વર્ષની ઉંમર હશે. અને જ્યારે આ ટ્રેનિંગ લેવાની થઈ ત્યારે પણ પંચમહાલની બહાર, એટલે બીજા જિલ્લાઓમાં જઈને કરવાનું હતું, બહાર રહેવાનું હતું 4 મહિના. પણ એ બધું મેં ચિંતા નાતે બધું છોડીને અને મને જે ઇન્ટરેસ્ટ હતો એ મેં જાળવી રાખ્યો હતો. કે જે પણ મારા ટીચરો હતા તે પણ ફોરેન હતા, અમેરિકાના, ઇંગ્લિશમાં બોલતા હતા. મને એટલું ખ્યાલ નહોતો આવતો, પણ મને જે સમજાતું હતું એ કેમેરો કે ફોટોગ્રાફ કેવી રીતના કરવો એ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતો. 2005માં એટલે કે બહુ આમ કેમેરો નહોતો દેખ્યો મેં મારા જીવનમાં, કદાચ ડિજિટલ કેમેરો મેં નહોતો દેખ્યો. પહેલી જ વાર મેં ડિજિટલ કેમેરો દેખ્યો અને હાથમાં પકડ્યો ત્યારે મને બહુ ખુશી ને આનંદ કે હું આ કંઈક નવું શીખવા જઈ રહી છું. અત્યારે સુધી મેં કોઈને એવું દેખ્યું નથી, મારા સમાજમાં કદાચ મેં નથી દેખ્યું અને બહારની દુનિયાએ મેં નહોતી દેખી. પણ એ કેમેરા દ્વારા મેં બહારની દુનિયા દેખીને એમાં ચાલુ કેવી રીતના કરવાનો, ફોટો કેવી રીતના પાડવાનો છે. તો શરૂઆતમાં ફર્સ્ટ એક વાર ફોટો પાડ્યો તો મને આમ એટલો ઉત્સાહ ને ઉમંગ આવી ગયો કે જ્યારે મારો જ ફોટો મને કોઈકે પાડીને બતાવ્યો તો મને આમ એટલો બધો આમ ઇન્ટરેસ્ટ આવી ગયો કે મને મારું ઘર પણ ભૂલાઈ ગયું કે 4 મહિના મારા કઈ જતા રહ્યા ટ્રેનિંગમાં, એ મને કંઈ ખ્યાલ નહીં આવ્યો. ટ્રેનિંગમાં ફોટોગ્રાફી કેવી રીતના, એંગલ ફોટોગ્રાફ કરવો, ક્લોઝઅપ કેવી રીતના લેવો, મિડલ શોટ કેવી રીતના લેવાનો, વાઇડ શોટ કેવી રીતના લેવાનો, એ બધું અમને ટ્રેનિંગમાં શીખવાડતા હતા. પણ એ ટ્રેનિંગ બાદ હું સાંજે કેમેરો લઈને રસ્તામાં ચાલી જતી હતી પ્રેક્ટિકલ માટે. તો હું રાજકોટની ગલીઓમાં ફરતી હતી, કોઈ માસી ભાઈ લારી લઈને જતા, માસી તમારો ફોટો પાડો. એના પછી હું એકવાર ઘરે આવી હતી તો મને કેમેરો લઈને મોકલી હતી ટ્રેનિંગમાંથી કે તું ઘરે જઈને તારા ફેમિલીના ફોટા પાડીને આવજો. તો મને 2-4 દિવસની રજા લઈને ઘરે આવી અને હું જ્યારે ત્યાં જે તાલીમ દરમિયાન મેં ફોટા પાડેલા ને એ હું આલ્બમ એક કરીને લાવેલી કે મારા પણ ટ્રેનિંગના ફોટા, હું પણ જ્યાં જ્યાં જતી હતી તેના ફોટા, આ બધા હું એક આલ્બમ લગભગ 40 જેટલા ફોટાનું કરીને લાવી હતી. તો મારા ઘરના બતાવ્યું તો બહુ જ ખુશ થઈ જા કે તને આ બધું આવડે છે, ત્યાં બધું કર્યું તું. એટલે મારા મમ્મી ને મારા પપ્પાને લોકો બહુ ખુશ થઈ ગયા. પછી મેં મારા ફેમિલીનો ફોટો પાડ્યો, બધાને ઉભા રાખીને. મારા ઘરે એક બકરા બહુ છે તો બકરા નાના નાના હોય ને એ પણ મેં ખોળામાં લઈને ફોટા પાડ્યા. એટલો બધો એ સમયે જોઈએ તો ગામમાં, હવે મોબાઈલ, ત્યારે તો મોબાઈલ પણ નહોતા, કે ગામમાં એક જ ડબલું હોય STD, અને STD પર ગામમાં મારા મમ્મી 3 કિલોમીટર દૂર ફોન કરવા માટે આવે, તે અઠવાડિયામાં એક દિવસ. મારે ફોન કરવો હોય તો મારે કેવું પડે કે હું આ વારે આટલા વાગે ફોન કરીશ તો ત્યાં આવી રહે ચાલીને. ત્યારે ખાલી ખબર એટલી પૂછતી હતી કે ઘરે કેવા છે, બધા મજામાં છે. આ તો ફોટોગ્રાફીની સાથે ધીરે ધીરે પછી હું શૂટિંગ પણ શીખી, કે શૂટિંગ મારા માટે બહુ આમ અગત્યનું હતું કે હું કોઈ પણ સ્ટોરી, હું એક ગામમાં જ ઉછરી છું ને સમુદાયમાં જ ઉછરી છું, તો સમુદાયની વાતો બહારની દુનિયા સુધી પહોંચાડવી અત્યારે કદાચ એક પત્રકાર મીડિયાવાળા જ પહોંચાડી શકે છે. એનાથી બહુ ઓછા સંસાધનો હોય છે કે તે ગામની સ્ટોરી બીજા સુધી પહોંચે, અને એ બહુ અગત્યનું હતું. એટલે મેં વિડીયો શૂટિંગની ટ્રેનિંગ લીધી ત્યારે મને શૂટિંગ કરતા તો શીખવાડી દીધું, કેમેરામાં આવડી ગયું, પણ જ્યારે ફિલ્મ બનાવવાનું કીધું ત્યારે અમુક હોય નિયમો કે પહેલા તમે કયો થીમ નક્કી કરો છો, પછી તમે એના પર સ્ક્રિપ્ટ કેવી રીતના લખશો, સ્ટોરી શું હશે તમારી, એના બેકગ્રાઉન્ડ શું હશે, તમારું લોકેશન શું હશે, બીરોલ શું હશે, એટલે થોડુંક મગજ કસવાનું ત્યાં આવ્યું. પણ અઘરું શરૂઆતમાં લાગ્યું, પણ જ્યારે મેં થીમ નક્કી કર્યો ને મારા માટે બહુ ઇન્ટરેસ્ટનો થીમ હતો. મેં પહેલો જ થીમ એવો નક્કી કર્યો હતો કે મારા ગામનો. મારા ગામમાં કોઈ આંગણવાડી નહોતી અને આંગણવાડી માટે મેં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, સર્વે કર્યું હતું ને પછી શરૂ કરાવડાવી, મંજૂર કરાવડાવી આંગણવાડી, ને મકાન નહોતું પણ કોઈક એક ઘરે ચલાવતા હતા. તો મને એ ઈચ્છા હતી કે આ વાત કંઈક બહાર જાય તો વધારે બીજા લોકોને ઇન્ટરેસ્ટ જાગે ને પોતાના ગામમાં પણ આ કરી શકે. તો મેં એક મુદ્દો અનસુરક્ષાનો નક્કી કર્યો અને એમાં મારી ફર્સ્ટ ફિલ્મ એ, તો એમાં મેં થોડુંક રિસર્ચ કર્યું મધ્યાહન ભોજનના મુદ્દા પર, આંગણવાડીના મુદ્દા પર, પીડીએસના મુદ્દા પર થોડું રિસર્ચ કર્યું, પછી એના પર સ્ક્રિપ્ટ લખી. મેં સ્ક્રિપ્ટ પર પછી મને તાલીમ દરમિયાન જ એ ફિલ્મ બનાવવાની હતી, એટલે તાલીમ દરમિયાન હું 15 દિવસ મારા વતનમાં જઈને જ્યાં જ્યાં મેં આ કરવાનું હતું ત્યાં લોકો સાથે રહીને શૂટિંગ કરવાનું. મારા ટ્રેનરો પણ મારી સાથે આવ્યા અને એ લોકો પણ આમ ભાષા ઇંગ્લિશ એમની, એટલે એમને એટલું ગામમાં ખ્યાલ નહોતો આવતો, પણ મારા ઘરના જ્યારે હું મળવા માટે લઈ ગઈ ત્યારે બહુ ખુશ થઈ ગયા કે આ તો ગોરા લોકો, અમને સાથે તું તાલીમ લે છે, પહેલી વાર ફર્સ્ટ દેખ્યા તો અમને સાથે તું કેવી રીતના ભાષા કેવી રીતના તને ખબર પડે છે આ બધું. તો મેં કીધું હું બધું સમજું છું, ઈશારાથી અમુક વસ્તુ સમજું છું, અમુક વસ્તુ મતલબથી સમજું છું, અમુક વસ્તુ લખીને સમજું છું, અમુક એ લોકો લખે ને એમાં હું સમજું છું, એવી રીતના છે. એટલે ખૂબ શરૂઆતની ફિલ્મ મારી બહુ મજા આવી, એ મેં શૂટિંગ કર્યું, એમાં લગભગ 8 કલાકનું જેવું શૂટિંગ કર્યું હતું, અને 8 કલાકની શૂટિંગમાં 30 મિનિટનું એનું ફિલ્મ બનાવવાની હતી. ત્યારે આખું વાંચી વાંચીને એની સ્ટોરી લાઈન લખ્યું, કેપ્ચર કરીને જ્યારે લખ્યું ત્યારે તો એટલું આમ ગાંડું ગાંડું થઈ જવાતું હતું કે રાતના 12 વાગ્યા એક જ વાત 10 વાર સાંભળવાની અને એમાંથી કઈ વસ્તુ કટ કરવાની ને કઈ વસ્તુ કાઢવી. પછી તો રાત્રે ઊંઘે તો એ જ વાત સંભળાય કે આ કાનમાં એ જ વાત સંભળાય કે. અને એ સમય દરમિયાન મારો પહેલો અનુભવ કમ્પ્યુટરને અડવાનો, કેમકે એડિટિંગ માટે કમ્પ્યુટર પણ મારા માટે નવું હતું, કે એ કમ્પ્યુટર ચાલુ કરતા હોય ત્યાં શીખ્યું, દેખ્યું હતું કે કમ્પ્યુટર કેવું છે દેખ્યું હતું, પણ એને ટચ કરવાનું, ચાલુ કરવાનું એ હું ત્યાં જ શીખી અને દેખીને એડિટિંગ કરતા પણ ત્યાં જ શીખી. અને એકવાર એવું થયું, મારી ફર્સ્ટ ફિલ્મ અને એનું સ્ક્રીનિંગ હતું, રિલીઝ કરવાની એનું સ્ક્રીનિંગ હતું, અને તે દિવસે હું 12-1 વાગ્યા સુધી રાત્રે બેઠી રેન્ડર કરીને પછી કરવાનું હતું. તો રાત્રે 12-1 વાગ્યા સુધી કર્યું 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 અને કઈ કમ્પ્યુટર લાઈટ ગયું, એમાં કઈ ઉડી ગયું ખબર જ નહીં પડ્યું. અરે પછી તે દિવસે તો રાતના 4 વાગ્યા સુધી માથાકૂટ કરી અને પછી ફરી ક્યાંક ગયેલું પાછું આવ્યું. પછી સવારમાં 6 વાગે ઉઠીને તો અમદાવાદ જવાનું હતું, અમદાવાદમાં આનું એ હતું પ્રેઝન્ટેશન, તો એવા જ થાકેલા ને એવા જ ભાગેલા ને લીર ચાલ્યા. પણ એમાં જે રિલીઝ કર્યું ને, એમાં જે ફર્સ્ટ ફિલ્મમાં રિલીઝ કરીને જે પ્રતિભાવો જે બધાના મળ્યા એ જોઈને બધો થાક ઉતરી ગયો, કે બહુ જ આમ ગર્વ થઈ ગયું કે ના અમે કંઈક કર્યું ને કામમાં, બધાને ગમ્યું અને એમાંથી બહુ સારા સારા ફીડબેક લોકો આવ્યા, બહુ જ સારા પ્રતિભાવો આવ્યા મુદ્દાને લઈ. અરે જ્યારે શરૂઆતમાં હું ફર્સ્ટ કહું મારા ગામમાં હું કેમેરો લઈને આવી ને, તો ઘણી વાર લોકો કે આ છોરી ક્યાં આ ક્યાં કેમેરા લઈને ફરતી છે, ક્યાં જતી હશે, 4 મહિનાથી ઘેરે નથી, ક્યાં રહે છે ખબર નથી. કેમકે ગામના લોકો તો એવી જ વાતો કરી ખાય કે આ તો જો એકલી છોરીને મૂકી દીધી છે બહાર, ક્યાં જાય છે ને ક્યાં આવે છે અને ક્યાં રહે છે એ એના મમ્મી પપ્પાની ચિંતા નથી, જે આ જો ગોરા લોકો છે એમની જોડે જોડે રહે છે, આ તો ક્યારેક કદાચ બહારે જતું રહે, કોઈ એનો ભરોસો વિશ્વાસ. એટલે આવા પણ વાતો કરતા હતા લોકો. અને એ સમયે મારી જોડે એક ભાઈ હતા, એ સ્કૂલ નું શૂટિંગ કરવાનું થયું ને, તે ભાઈ મારી જોડે આવ્યા હતા. તો એ ભાઈ આવ્યા ત્યારે લોકોની નજરમાં આમ જ કે ત્યારે અમે બંને જણે શૂટિંગ કર્યું. મેં કેમેરા ટ્રાયપોડ ખોલ્યું ને પછી મેં કેમેરા લગાયા અને પછી મેં થોડુંક બાળકો જમવા બેઠા હતા મધ્યાહ્ન ભોજન, એનું થોડું શૂટિંગ કર્યું, પછી થોડુંક રસોયાનું શૂટિંગ કર્યું, થોડુંક એનું કર્યું. એટલે લોકોને તેમ લાગ્યું, શૂટિંગ કરી નીકળતા પછી બધા લોકો ચર્ચામાં પડી ગયા કે આ ક્યાંનો હશે તે, આને આ ક્યાંનો હશે તે, એને આહી લીન આવી, ક્યારે કઈ લીન જતો રહેશે તો ખબર નહીં પડશે. પણ જ્યારે કેમેરો એક મારા હાથમાં આવતી મારી તાકાત બહુ વધી હતી કે કોન્ફિડન્સ કે કોઈ પણ જગ્યાએ. અત્યાર સુધીમાં મેં ઘણી બધી લગભગ 14 જેટલી ડોક્યુમેન્ટરી ફિલ્મો અલગ અલગ મુદ્દા પર બનાવી, પણ એમાં એક જગ્યાએ એવું થયું હતું કે અમે શૂટિંગ કરવા માટે ગયા હતા મોડાસામાં અને સાંજનો સમય હતો, તો અમારી ગાડી પાર્કિંગ કરેલી ને થોડીક એવી જગ્યા પર હતી અને ત્યાં પેલા ભાઈ ઝઘડવા બાજ્યા ગાડી વાળાને ડ્રાઈવરને. તો મેં ઝઘડવામાં નહીં પડી પણ મારા હાથમાં કેમેરો હતો ને એટલે મેં શૂટિંગ કરવા વાળી, એ લોકો ઝઘડતા હતા ને એમનું, એટલે પેલા ઝઘડતા ઝઘડતા નજર પડી તો ફટલી, ઝઘડતા ઝઘડતા જતો જ રહ્યો, ચાલતો ચાલતો જતો જ રહ્યો, ત્યાં ઉભો જ નહીં રહ્યો. આ બહુ આમ અનુભવો થયા. બીજો મારો એક અનુભવ કહું ને તો દાહોદમાં નરેન્દ્ર મોદી આવ્યો હતો, એ સમયે બધા મીડિયા વાળા બધા આગળ આગળ ચાલતા હતા, આગળ આગળ ચાલતા હતા, કોઈને જગ્યા જ નહોતી મળતી, પણ મારા હાથમાં કેમેરો હતો ને, હું એટલા ઘૂસી જઈને તો બીજા લોકોએ બૂમો પાડી કે એ આ બેન ને આગળ જગ્યા લો, એટલે મને એવું જ સમજતા હતા, મને આઈ કાર્ડ આલેલું હતું બધું કે મીડિયામાંથી છે ને આગળ જવા દો, છોકરી છે એટલે એને પાછળ નહીં રાખશો. ઘણા લોકોએ મને જગ્યા કરીને છે ને આગળ સુધી પહોંચાડી દીધી, મોદીની આગળ સુધી શૂટિંગ કરવા માટે. એટલે મને આમ બહુ એમ થતું હતું કે ચલો એક કેમેરા છે મારા હાથમાં, એનાથી મને જગ્યા મળી છે. બાકી તો આમ જવામાં જગ્યા એટલે કદાચ મને સપોર્ટ નહીં મળ્યો હોત. પછી જ્યારે ફિલ્મો બનાવીએ, પછી જ્યારે ગામોમાં એ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવા જઈએ, ત્યારે ઘણીવાર હું સાઉન્ડ સિસ્ટમ, LCD પ્રોજેક્ટર, પડદો આ બધું એક છકડામાં મૂકી ગામમાં જતી હોઉં કે ગામોમાં જઈને લોકોની વચ્ચે જઈને સ્ક્રીનિંગ કરવા. એક વાર જ્યારે અરુંધતી મારી સાથે, ખાસ દોસ્તી ત્યારેથી અરુંધતી સાથે, કે અરુંધતી આવી ખરી પણ મને ખબર નહીં કે આ છોકરી હું કરવા આવી છે કે મારે તારી જોડે આવવાનું છે.
હું ખાલી સંદર્ભ આપી દઉં, હું 10મામાં ભણતી હતી અને મારું 10મું જસ્ટ પૂરું થયું હતું અને મારા સમર વેકેશન્સ હતા, તો મને કોઈકે કીધું હતું કે આનંદી સરસ સંસ્થા છે, તું જઈને ત્યાં કામ કર, તારી પાસે 2 મહિના છે. એટલે બેસિકલી મારા મમ્મી પપ્પાને હું ઘરે ભેસી રહું એ ગમતું નતું, તો હું મારું 16 વર્ષની 10મું પતાવીને, એટલે 10માનું બોર્ડ પત્યું એટલે તો આપણે કેવા આમ એકદમ ખુલ્લા છૂટતા, એટલે બધું પતાવીને આવી અને મને પહેલા જ દિવસે એવું કહી દીધું કે એક છોકરી છે કૈલાશ, એની સાથે તારે રોજે જઈને ગામડાઓમાં પિક્ચર બતાવવાનું.
એટલે પછી જ્યારે મને કીધું કે તારે આને તારી સાથે લઈ જવાની, તો મને પોતાને એમ થાય કે આટલું બધું ઉશ્કેલી જવાનું પાછી આને સાથે. પછી હું જાઉં બધું લઈને, પણ હું એને કહું ને તું આ વસ્તુ ઉચક એમ, કે મને એવું પોતાથી અંદરથી એવું થાય કે એને મારે કેવી રીતના કહેવાનું કે તું સાઉન્ડ સિસ્ટમ ઉચકી લે કે તું પડદો ઉચકી લે. ઉચકી જયારે છકડામાંથી ઉતરીને અમે જેતે ગામમાં, જેતે ગમે તે વસ્તુ ઉઠાઈ લીધી હતી કે લાવ હું આ લઈ લઉં, એટલે મને ગમતું હતું, પણ મને પહેલેથી એમ કહેવાનું મન નહીં ચાલે કે હું એને કહું કે તું આ ઉચકી લે. 2-4 દિવસ પછી વધારે આમ મિત્રતાથી, પછી આમ પછી હું એને પ્રેમથી કીધી હતી કે આ ગામમાં જવાનું છે તારે આ લેવાનું મારે આ લેવાનું.
અને હું મારા તરફથી કહું તો અમારા પરિવારને કેમેરા સાથે કંઈક અલગ જ પ્રકારનો પ્રેમ છે મારા પરિવારમાં, કે હું નાની હતી ત્યારથી મેં દરેક છીંક મેં ખાધી હશે તેના એના ફોટા છે. એટલે મોટી થતી ગઈ તો મને પણ બહુ ઇન્ટરેસ્ટ હતો કે જ્યાં જાઉં ત્યાં બધું ડોક્યુમેન્ટ કરું, હું બધાના ફોટા પાડું. પણ હું જ્યારે, મને હજુ યાદ છે, આનંદીમાં ગઈ કૈલાશ સાથે પહેલા દિવસ કદાચ આંબડી પાણી છોતરા જવાનું હતું, એટલું દૂર ગામ, આમ એકદમ છેવાડાનું ગામ, અને એમાં કંઈક 4 છકડા બદલીને અમારે આંબડી પાણી છોતરા જવાનું હતું. કૈલાશ પહેલો દિવસ એટલે મને કંઈ કહે નહીં, પણ એક હાથમાં સાઉન્ડ સિસ્ટમ, એક હાથમાં પ્રોજેક્ટર સ્ક્રીન, એક હાથમાં પ્રોજેક્ટર, એક હાથમાં ડોક્યુમેન્ટ કરવા માટે કે બધા ભેગા થયા હતા એ બધું ડોક્યુમેન્ટ કરવા માટે, પાછો એક કેમેરો, અને આ બધું લઈને એક છોકરી મારા જેટલી લાગે મને તો કૈલાશ, એમ કદાચ 1-2 વર્ષ મોટી હશે મારા કરતા કૈલાશ, મારા જેટલી છોકરી આ બધું લઈને 4 છકડા બદલીને કોઈ છેવાડાના ગામમાં જઈને બહુ પત્નીત્વ પર ફિલ્મ બતાવે છે બધા ભાઈઓને. મને તો પહેલા દિવસે જોઈને જ હું તો આમ મારાથી બિલીવ જ ના થાય કે આવી છોકરી પણ છે દુનિયામાં. એમ આમ જોઈને એવું લાગતું હતું કે બસ મારે તો કૈલાસ જેવું બનવું છે, બનવું હોય લાઈફમાં તો મારે કૈલાસ જેવું બનવું છે, કે મારે કેમેરા વાપરવો જોઈએ આના જેવો વાપરે. ખરેખર ઘણા બધા ઝઘડા પણ થઈ જતા હતા ને કૈલાસ આમ આ બધી ફિલ્મો બતાવતા બતાવતા આખા ગામના.
અમુક જગ્યાએ ભાઈઓ જયારે બહુપત્નીત્વના મુદ્દા પર ચર્ચા ચલાવીએ દેખ્યા પછી બેનો હાથે કે તમને બેનો શું લાગે છે, ત્યારે બેનો બોલવા જાય ત્યારે ક્યાંક ભાઈઓ એવા હોય નટખટિયા તો બોલી પડે કે ના અમારે તો હિન્દુ ધર્મમાં છે કે બેની ત્રણેય રાખી શકીએ, અમારા સમાજમાં તો આવું ચાલે છે, ક્યાંય એવું નથી. એટલે અને તમે આવું શીખવાડો બહેનોને, આવું તમે બહેનોને ચડાવો છો.
મને તો સૌથી નવાઈ એની જ લાગતી હતી કે ત્યાર સુધી હું તો કેમેરા બહુ વાપરતી હતી, પણ હું કેમેરા હંમેશા હું શું કરી રહી છું, ફરવા ગઈ તો કેમેરો વાપર્યો, બીજું કંઈક કરવા ગઈ તો કેમેરો વાપર્યો, પણ મારા જીવનમાં કયા પ્રકારની અસમાનતાઓ છે એનું કંઈક હું વર્ણન મારા કેમેરા દ્વારા કરું એવો વિચાર પણ નહોતો આવ્યો. કૈલાસનું જોઈને મને તો આમ આશ્ચર્ય થાય કે વાહ, ખાલી ફોટા નથી પાડતી, ખાલી વિડીયો નથી શૂટ કરતી, પણ એણે આખું વિચાર કરીને ફિલ્મો બનાવી છે અને હવે એ ફિલ્મો પોતાના જ ગામમાં જઈને એ જ લોકો સાથે શેર કરે છે અને એ લોકો સાથે એના પર ચર્ચા ચલાવે છે. હું તો આમ આખી ફેન બની ગઈ હતી.
એટલે મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ જે હું સમુદાયમાં ઉછરી છું ને જે દેખું છું આંખે નજરે, જે વિસ્તારમાં મુદ્દાઓ દેખું છું કે બહેનોને અત્યારે બહુપત્નીત્વ છે, ડાકણ છે, પછી અત્યારે જમીનના નામે કે બહેનોના નામે કોઈ મિલકત જ નથી હોતી, કે પુરુષોના નામે ખેડૂત તરીકે જોઈએ તો પુરુષ જ દેખીએ આપણે, કોઈ જગ્યાએ મહિલાનું નામ હોય જ નહીં ભલે ગમે એટલી મહેનત કરે. પણ આવા મુદ્દાઓને બહાર લાવવા માટે અને એને વધુ ને વધુ લોકો સુધી ફિલ્મના માધ્યમથી વધારે ને વધારે લોકો એને સમજે, જાણે અને બહેનો સૌથી વધારે જાણે, તો એ જ બહુ મહત્વનું છે.
પણ હું એવું કહેતી હતી કે તું જ્યારે કેમેરો લઈને ફરે અને ખાસ કરીને જ્યારે એટલે બહુપત્નીત્વ અને ડાકણ પ્રથા અને આવા બધા પર જ્યારે તારે ફિલ્મો બનાવવાની હતી અને તું સ્ક્રિપ્ટ તો લખી લે, જ્યારે પછી લોકોના ઇન્ટરવ્યુ લેવાના આવે અને છોકરી કેમેરો લઈને જાય અને ઇન્ટરવ્યુ કરે, તો એનો શું અનુભવ હતો, રહેતો હતો તારો, કેવી રીતે કરી શકતી?
એમાં છે ને મારા જે અનુભવો છે ને, તો હું અત્યાર સુધીની જે પણ ઇન્ટરવ્યુ પર્સન છે ઇન્ટરવ્યુ આલવા વાળા, એ લોકોનું ઇન્ટરવ્યુ તો કદાચ મેં બીજા ગામમાં કે બીજા લોકેશનમાં જઈને જ કર્યું છે. ખાલી બીરોલ જ લીધા છે ઘરના, બાકી જો એના ઘરે જ કોઈ સ્ટોરીનું ઇન્ટરવ્યુ કરવું હોય ઇમ્પોસિબલ છે, કે જો કદાચ બેન ઇન્ટરવ્યુ આપવા માટે બેઠી તો આજુબાજુના તરત ઢગલો વળી જાય અને પછી એ બોલી જ નહીં શકે બેન. જે આપણે મુદ્દા પર વાત કરવાની છે ને એ બોલી જ નહીં શકે. જો બોલે તો એને પેલા આ બાજુવાળા સાંભળે છે તો એ મને શું કહેશે, તો કદાચ આ રેકોર્ડિંગ કરે છે ક્યાં લીધે, એવા પણ સવાલો પૂછે. પણ એ પણ ખાસ કરીને બેન તૈયાર હોય છે, ઇન્ટરવ્યુ પર્સન તૈયાર હોય છે, પણ એમના ઘરના લોકો હોય ને એ બહુ જ આમ બેનને દબાણ કરતા હોય, એટલે ઘણી વાર કદાચ બેન તૈયાર થયેલી પણ ઇન્ટરવ્યુ નહીં આપે એવા અમારા પણ અનુભવો છે.
એટલે તું જે પ્રકારનો હું કરતી હતી એક કેમ મને સૌથી અલગ લાગતું હતું એટલે પણ, કારણ કે હું જ્યારે નવી નવી આવી તે ઘણા બધા પહેલાં મેં શૂટિંગ્સ જોયા હતા, એટલે સંસ્થાઓમાં કામ કરતા હોય તો આમ બહારથી ફિલ્મ મેકર્સ આવીને શૂટ કરે એ તો થતું હતું ક્યારેક ક્યારેક વચ્ચે થાય, તો પણ હંમેશા મેં એવું જોયું હતું કે ફિલ્મ મેકર હંમેશા બહારવાળા હોય એટલે સંદર્ભ ઓછો સમજે અને એ બેનનો સંદર્ભ તો બહુ જ ઓછો સમજે, એટલે હંમેશા એ દબાણ હોય કે હમણાં જો અમારી પાસે આટલો ટાઈમ છે, જો આટલી જ લાઈટ છે, હમણાં ને હમણાં પતાવવાનું છે. અને કૈલાસ કારણ કે એ પોતે ત્યાંની છે, એ પોતે બધું સમજે છે, પોતે ત્યાંની બેન છે, એનું હંમેશા કેન્દ્રબિંદુ એ જ હતો કે એ બેનને કેવી રીતે સૌથી વધારે કમ્ફર્ટેબલ કરવા. એ શોર્ટ સુંદર થવો જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ નથી, એ બેનને એક મોકળાશ મળે, ખુલી ખુલ્લાપણાથી એ વાત કરી શકે, એને દબાણ ના મહેસૂસ.
એટલે ઘણી વાર શું છે કે અમે સ્ક્રિપ્ટ લખીએ, વાર્તા લખીએ ત્યારે બેન હાથે બેહીને જ લખીએ આખી કહાની વાર્તા, પછી એમાંથી કયો પોઈન્ટ અમારે શૂટિંગમાં લેવો છે ને અમે એની સ્ટોરી લાઈન બનાવીએ, અને પછી એના આધારે અમે બેનને પરમિશન લઈએ કે તમારી વાતમાંથી અમને આ વાત એવી લાગે છે કે આપણા વિસ્તારમાં પણ તમારા જેવી ઘણી બહેનો ખૂબ બનેલી છે અને એ બહેનોને પણ હિંમત મળે કે એ એમના જીવનમાં આવું નહીં થાય તો એ લોકો પણ થોડા જાગૃત થાય, એના માટે અમે તમારી આ સ્ટોરી શૂટિંગ કરીને એક નાની ફિલ્મમાં દર્શાવવા માંગીએ છીએ, તો તમે તમારું આવું શૂટિંગ અમને કરવા દેશો. સ્ક્રિપ્ટ લખાય પછી એ બેનને કે 4 દિવસ જવાનું એને વિશ્વાસ દિલાવવા માટે, કે નાના બાળકો છે બેનને તો કદાચ એને સાચવા રાખવા કે બપોરનું જમવાનું બનાવવાનું છે કે સવારમાં એમને પશુઓનું હોય તો પછી કયો ટાઈમ અનુકૂળ રહેશે એ પ્રમાણે પછી એમનો સમય અમે લઈએ, તમને કયો સમય અનુકૂળ આવશે તો એ સમયે અમે આવીશું. આવી રીતના વિશ્વાસ બહુ અગત્યનો છે. અને પછી જયારે શૂટિંગ થયા પછી અમે ફિલ્મ બનાવીએ તો એ બેનને પણ પહેલા બતાવીએ કે અમે આવું આવું લીધું છે. તો એક તો બહુ મસ્ત અનુભવ અમને રહ્યો તો એક જમીન માલિકી પર એક ખમની બેનનું ઇન્ટરવ્યુ લીધું હતું. તો ખમની બેન તો એટલા ખુશ થઈ જાય ને કે આમ કેમેરાની હવે હું આવી ગઈ. તમે કીધું જોવો તમે આ હીરો છો. આપણે પિક્ચરમાં હીરો દેખીએ ને આપણા વિસ્તારમાં કેવું વિક્રમ ઠાકોર છે આ બધા હીરો દેખીએ છીએ તો તમે આ પિક્ચરના હીરો છો બરાબર. તમે બોલો છો પિક્ચરના હીરો છો તો તમને લોકો દેખવા માટે આવશે એટલે તમે ટીવી પર ચડશો. તો એટલા ખુશ થઈ જાય ને આ તમારી જમીનની જે લડત છે ને એ લડત મેં કીધું આ તમને તમારા જેવી બીજી 10 ખમણીઓ તૈયાર થશે. જ્યારે પછી અમને ફિલ્મ બની પછી અમને એમના ઘેર જઈને બતાવી અમે એમના ઘેર પહેલું સ્ક્રીનિંગ કર્યું. એટલા ખુશ થઈ જાય એટલા ખુશ થઈ જાય. પછી પાછળથી કે હે હું બોલેલી બધું જ તમે તાત લઈ લીધું. મને તો શરમાવું આવે હવે લોકો પડદા પર દેખે ને હવે મને શરમાવું આવે. પણ મારા માટે કેમેરો એ મારા જીવન માટે ને મારી ઓળખ પણ આ વિસ્તારમાં એક કેમેરાથી થઈ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કચેરીમાં એક બહુ અગત્યનો દાખલો કહું કેમેરાની મારી એક મોટી પહેચાન. જ્યારે એક નરેગા પર ધરણા ચાલતેલી અને એક ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામમાં બેનો ધરણા પર બેઠી હતી તાલુકામાં અને રાતના 9 વાગ્યા સુધી મારા હાથમાં કેમેરો હતો. 9 વાગ્યા આખો દિવસ બેનો બેઠી ને તો સુધી ટીડીઓએ એમની અરજી ની સ્વીકારી. રાત્રે 9 વાગે ઇન્ચાર્જમાં ટીડીઓ આવ્યો અને અરજી સ્વીકારી. ને એ સમયે મેં એમને ફોટા પાડ્યા શૂટિંગ કરી. હું તે વખતે મીડિયા હાથે પણ ઘણા બધા સંકલનમાં હાલ પણ છું. તમે તે ત્યાં જ બેહીને હમણાં તાલુકા પંચાયતના ઓટલા પર બેહીને પ્રેસ નોટ લખી અને ફોટો પાડ્યો અને મેં ન્યૂઝમાં આવ્યું સંદેશમાં. અને એક ટીડીઓ બીજી વાર 1-2 મહિના પછી મારા જ ગામની ગ્રામસભા કરવા માટે આવ્યા. તો એક ગ્રામસભામાં પણ હું 20 બહેનો લઈને ગયેલી ને ગ્રામસભામાં હું ફોટા પાડતી હતી એટલે મારા તો ત્યાં કેમેરો દેખ્યો. એટલે બધાની વચ્ચે ટીડીઓ સાહેબે મને કીધું કે તું છોકરી કયા ગામની છે. મેં કીધું સાહેબ હું આ ગામની. તો કે તું પેલું રાત્રે ફોટો પાડીને પેપરમાં મારું આલેલું એ જ છોકરીને. મેં કીધું હા સર એ જ છું. એટલે પછી ત્યાં મારો પરિચય થયો ટીડીઓ હાથે. પછી કે બોલ તારા ગામમાં શું કામ કરું છે. બધા વડીલો હતા 50-એક લોકો હતા 20-એક બહેનો હતી. પણ બધા વચ્ચે મને જયારે ઉભી રાખીને પૂછ્યું ને ત્યારે મારું ગામ પણ અચરકમાં થઈ ગયું કે આટલી એની આમ ઓળખ છે. ને આવી રીતના મેં કીધું કે જો સર અત્યારે મારા ગામમાં અત્યારે મેઇન પ્રશ્ન રોજીનો રસ્તા અત્યારે નથી ગામમાં એના છે. તો પહેલું કામ મારા ગામમાં રસ્તાનું થવું જોઈએ કે જેથી કરીને બાળકો ગામમાંથી સ્કૂલ સુધી પહોંચી શકે. તો બધાની વચ્ચે તાત્કાલિક ઠરાવ કરાવ્યો રસ્તાના કામનો. સરપંચને તલાટીને તરત જ કીધું કે આ છોકરીએ જે કામ કીધું છે એ કામ તમે શરૂ કરો. અને એના પછી ગામમાં નરેગાના 3-4 તળાવોનો કામ થયા, કેનાલ સફાઈનું કામ થયું, રસ્તાનું કામ થયું. આ બહુ સરસ કામો થયા. આવી રીતના તાલુકામાં ઓળખાણ થઈ પછી આ કેમેરાથી હું એક તાલુકાની કમિટી હતી નરેગાની સોશિયલ ઓડિટની કમિટી એ કમિટીમાં મારું નામ ઘૂસાડી. પછી મને ગ્રામ પંચાયતોમાં સોશિયલ ઓડિટ કરવા માટેની એક એ આલ્યું અને હું લગભગ પંચાયતોમાં સોશિયલ ઓડિટ કરવા માટે જતી હતી. મને બહુ ઇન્ટરેસ્ટ છે અને મારું સપનું પણ એ છે કે હું એકવાર મારા ઘરમાં પણ એક સ્ટુડિયો હું બનાવીશ કે જ્યાં મારી જોડે આ બધું જ છે પણ મારે ટાઈમ મારા માટે કાઢવાનો. અને હા એક મારે અગત્યની વાત કહેવાની હતી કે આ કેમેરા દ્વારા હું મારું યાદગાર પ્રસંગ આજે કમ્યુનિટી વિડીયો યુનિટમાં હું જ્યાં શીખીને એના દ્વારા જ એક વર્કશોપ હતી બેંગ્લોરમાં અને એક વર્કશોપ હતી ગોવામાં. તો મને જ્યારે જવાનું થયું ને ત્યારે ગુજરાતમાંથી હું અહીંયાથી એકલા જવાનું હતું આનંદીમાંથી. ત્યારે બેંગ્લોર જવાનું થયું ત્યારે મારે ફ્લાઇટમાં જ જવાનું થયું. અને પહેલો મારો અનુભવ ફ્લાઇટમાં બેસવાનો કે જવાનો મેં ક્યારે ફ્લાઇટ એરપોર્ટ પણ નહોતું દેખ્યું. અને જ્યારે હું બેંગ્લોર જવાનું થયું તો મને એમ કે કોઈ ખાતે હશે પણ પછી કે ના તારે એકલા જ જવાનું છે. તો પછી મેં ના નહીં કીધું કે હું નથી જતી હું એકલા. મેં ના નહીં કીધું કે હા હું જ જઈશ. પછી હું અમદાવાદ પહોંચી અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર જવાનું હતું. મેં ખાલી પૂછી લીધું મને ટિકિટ આલી કે આટલા વાગે ફ્લાઇટ છે આવી રીતના જવાનું છે. પછી મેં ધીરે ધીરે અમદાવાદ ઓફિસમાં કીધું કે મને છે ને એરપોર્ટ સુધી છોડવા આવો. ત્યાં ગઈ પછી હું બેસી ગઈ પછી ત્યાં પહોંચી ગઈ ને પછી ત્યાં 3 દિવસની વર્કશોપ પતાવી પછી બહુ ખુશીથી પાછી આવી ફરી પણ ફ્લાઇટમાં આવી અને બહુ જ આમ ખુશી થઈ. ત્યારે મારી બહુ હિંમત વધી કે હું પહેલી વાર આવી રીતના ગઈ. જયારે ગોવા જવાનું થયું ત્યારે એવું જ થયું કે ટ્રેનમાં જવાનું હતું. ત્યાં પણ એક તો ટિકિટ રિઝર્વેશન હતી પણ વેઇટિંગ હતું મારું, એ નહોતું થયું. તો અમદાવાદ હું પહોંચી, ત્યાંથી હું ટ્રેનમાં બેઠી, પછી મને કે તું જઈ શકીશ? પછી કે ની ટિકિટ રિઝર્વેશન થાય તો સુરત જઈને ઉતરી જજે. પણ મેં કીધું મારે કઈ ઉતરવું નથી, વેઇટિંગ તો વેઇટિંગ, પણ હું ગોવા જઈશ. પણ મારા હાથમાં કેમેરો એટલે મને કોઈની ડર નહોતી. મડગાંવ ઉતરી ગઈ ને ત્યાંથી એડ્રેસ પર મને પંજીમ પહોંચી, ને પંજીમથી છે જ્યાં સ્થળ હતું ત્યાં પહોંચીને 3 દિવસની તાલીમ, પછી 2 દિવસ ફરી ગોવામાં, પછી પાછી રિટર્ન. પછી ત્યાં પણ ટિકિટ પાછી બુકિંગ કરાવીને જાતે આવી, ત્યાં પણ કન્ફર્મ નહોતું રિટર્નમાં પણ. મને મારા ઘરને લોકો બહુ ચિંતા કરે કે અહીં ગોવા ગઈ છે ને એકલી. ઘરે તો એવું જ કહું કે મારી હાથે છે ઘણા બધા, હું એકલી નહીં. ફર્સ્ટ વાર હું જયારે રાજકોટ તાલીમમાં ગઈ ને ત્યારે મને એટલો ડર હતો ને કે ગોધરા મને બસ સ્ટેશનમાં મારા પપ્પા બેહાડવા આવ્યા હતા, અને ત્યાંથી ત્યાં ફોન કરીને કીધું હતું કે હું બસ સ્ટેશન ઉતરીશ 8 વાગે બસ કંડક્ટર ને, ત્યારે ફોન ની કશું જ નહીં. એટલે પહેલા એસટડી પર ફોન કરીને કીધું હતું કે હું 8 વાગે પહોંચીશ. તો હું ત્યાં ગઈ ને તો લેવા માટે આવ્યા ને એ ભાઈ, તો મેં કીધું કે આવું કેસરી કલર નો મેં ડ્રેસ પહેરેલો હશે, લાલ દુપટ્ટો છે મારા ગળામાં, તો પૂછ પર બારી પર જ ઉતરીને ઉભી રહી. તો પેલા ભાઈ આવ્યા ને એટલે ત્યાં આવીને કે તમે ક્યાંથી આવ્યા? એટલે પહેલા મેં હરકો જવાબ નહીં આપ્યો કે કોણ અજોણીય વ્યક્તિ છે, ક્યાંથી આવ્યો એવું પૂછે. પછી કીધું કે હું આનંદી ઓફિસ માંથી આવ્યા છું, ડ્રાઈવર છું ગાડીનો, અને તમને લેવા મોકલ્યા છે. ત્યારે પછી વિશ્વાસ આવ્યો ને એમની ગાડી પર બેસી ગયો. અને શરૂઆતમાં રડવું આવતું હતું મને, કેમ કે પહેલી વાર ઘર છોડ્યું હતું, રડવું આવે ને તો બધાને દેખતા નહીં રડું, બાથરૂમમાં જઈને રડી આવું, જેટલું રડવું હોય ને એટલું બાથરૂમમાં જઈને રડી આવું. પછી મોડું ધોઈ પછી બહાર નીકળી જવું. પછી પૂછે કે મારા ટ્રેનર કે ક્યાં હોય કેલાસ, પૂછ ને. મને એવું પહેલા હતું કે હું એટલું ભણી નથી તો કદાચ હું આવું કામ નહીં કરી શકું, પણ ભણેલાની કોઈ જરૂર નથી, કે ભણતર એટલું મહત્વનું નથી. જો તમારે ઇન્ટરેસ્ટ હોય, આમાં મેઇન પ્રશ્ન ઇન્ટરેસ્ટનો છે, રસનો છે, કે તમને કોઈ પણ મુદ્દા ઉપર રસ હોય તો તમે મંજિલ પહોંચી શકો છો.
રસ અને સખત અલગ પ્રકારની હિંમતની જરૂર છે વાપસ કૈલાશ, હિંમત અને પોતાનામાં વિશ્વાસ, ખરેખર.
હા, વિશ્વાસ.
કૈલાશ સાથે ફરી, એના પહેલા ઓબ્વિયસલી કેમેરો વાપર્યો હતો, એના પછી તો બહુ વધારે કેમેરો વાપરવા માંડી, અને દર વખતે કેમેરો હાથમાં હતો તો કંઈક એક પ્રકારની ઓળખ લાગતી હતી મારા તરફથી. હું, મને દુનિયા આવી દેખાય છે અને તમે પણ મારી દ્રષ્ટિકોણથી દુનિયા જુઓ, પણ કસેક ને કસેક આઈ થિંક મારા મનમાં જે કૈલાશ સાથેનો અનુભવ રહ્યો હતો, અમે જ્યારે દોસ્તાર બન્યા ત્યારે ત્યારનો જે અનુભવ હતો, એ કસેક ને કસેક ઘર તો કરી જ ગયો હતો કે એક કેમેરો હાથમાં આવવાથી કેટલો ફરક પડે છે. અને એ ખાલી મારા લાઈફનું નથી, એ ખાલી કૈલાશના લાઈફનું નથી, એ બીજાનું પણ હોઈ શકે એવું જે કૈલાશે કીધું ને, બે વસ્તુ કૈલાશે કીધી જાય આઈ થિંક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઘર કરી જાય એવી છે. એક છે કે કેમેરો હોવાથી દુનિયા લોકો તમને જોવા માંડે છે અને તમારી માટે જગ્યા બનાવે છે. બીજું છે કે દુનિયા તમારા દ્રષ્ટિકોણથી જોઈ શકે છે કે તમારી દુનિયા કેવી છે. એટલે બહેનો પોતાની સ્ટોરી પોતાના કેમેરાથી પોતાના શબ્દોમાં કહી શકું, એ એટલું પાવરફુલ અને એટલું ઇમ્પોર્ટન્ટ છે દુનિયા માટે, ખાલી બહેનો માટે નહીં. અને એટલે જ્યારે આપણે બધા મળીને વિચાર કરતા હતા કે અરે કંઈક એક ઝુંબેશ ચલાવવી જોઈએ જેમાં છે ને કઈ રીતે લોકોના આંખમાં આવે છોકરીઓ, એ એક મોટો પ્રશ્ન હતો આઈ થિંક કસેક ને કસેક આપણા બધાના મનમાં. અને અને ત્યાંથી જ એક જગ્યા આપણીનો એક આઈડિયા આવ્યો, કેમકે આ જગ્યા આપણી છે એવું આપણે બહેનો તરીકે કેટલી ઓછી જગ્યાએ કહી શકીએ છીએ કે મજાની જગ્યા આપણી છે, ફરવાની જગ્યા આપણી છે, મનથી જે કરવું છે એની જગ્યા આપણી છે. તો એ બધી જગ્યાઓ કસેક લેવાની વાત ચાલતી હતી, અને મારા અને કૈલાશની જ આ બધી હિસ્ટ્રી હતી કશેક, તો કશેક કદાચ એમાંથી પણ આવ્યો હશે. જે લોકો પહેલા ફોન પણ નહોતા વાપરતા, એ બધી છોકરીઓ હવે મળીને મોબાઈલ ફોન્સ પર, સ્માર્ટફોન્સ પર ફિલ્મો બનાવશે, શૂટિંગ કરશે, ઇન્ટરવ્યુઝ લેશે અને એડિટિંગ કરશે. હવે વિચાર કરું છું તો એવું લાગે છે કે બાપરે કેટલો મોટો આઈડિયા હતો કે આ બધું એક મહિનામાં ફિલ્મો રેડી થઈ જશે અને પછી આખા ગામે ગામ આ ફિલ્મો ફરશે. અને જેટલી વાર આપણે આ વાત આપણે આ જ બધા કાજલ રાધા આપણી બધી બહેનપણીઓ સાથે કરતા હતા, સૌથી પહેલો એમનો એ જ આવતું હતું કે અમારા હાથમાં પણ એવો ફોન આવે, અમે પણ આવું કંઈક કરી શકીએ તો કેટલી મજા. કોઈ દાડો પ્રશ્નો ના પૂછ્યા હોય એવા કાકાને જઈને કે અરે કાકા એવું થોડી હોય કંઈક દાવો આપવાથી આવું થોડી થાય કંઈક. એક તો પહેલી વાર એડિટ કરવા માટે બધા બેઠા. નરગેશ હતી અમારી ફ્રેન્ડ, એણે કોઈ દિવસ લેપટોપ પણ નહોતો જોયો, એણે 3 દિવસમાં એક આખી ફિલ્મ બનાવી એડિટ કરી નાખી લેપટોપ પર. અને પછી જે દિવસે ખરેખર બધાને બતાવવાનું આવ્યું, એ દિવસે મુસ્લિમ ટાઉનમાં માળિયા હતું અને જુમ્માના દિવસે અમે રાખ્યું હતું કે બધા જેટલા પુરુષો જશે એ બધાને ગંદર ખેંચી ખેંચીને આ ફિલ્મો બતાવીશું. અને ફિલ્મો એવી જ હતી કે છોકરીઓને ભણાવવું જોઈએ, યુ નો, છોકરીઓની મોબિલિટી વિશે કે એ લોકોને હરવા ફરવાની છૂટ હોવી જોઈએ. બહુ જ નાની નાની ફિલ્મો અને બહુ સિમ્પલ સિમ્પલ વાતો બોલતી હતી, પણ છોકરીઓ દ્વારા, છોકરીઓએ બનાવેલી, છોકરીઓએ બોલેલી, છોકરીઓએ એડિટ કરેલી. એક મંડપ બાંધ્યું હતું અને 4 લેપટોપ લગાવી દીધા હતા ઇયરફોન સાથે. તો જે કોન્ફિડન્સથી ભાઈઓને અંદર લઈ આવે, આવો બેસો, તમે બેસો અને તમારે સાંભળવું પડશે. એટલું જ નહીં, આમ એક તો એ ખુરશી પર બેઠા હોય એ ભાઈ, તો આ બહેનો પોતે ટેબલ પર બેસે એટલે પેલા ભાઈની ઉપર આમ આમ ચડીને માથે બેઠા હોય ને, અને કોઈ દિવસ લાજ કાઢ્યા વગર ગેરમર્દોની સામે એ લોકો કદાચ ફર્યા પણ નથી હા પોતાના ગામમાં, અને હવે ટેબલ પર બેઠા છે, પેલા ભાઈને લેપટોપ પર બતાડે છે કે આ જો આ ફિલ્મ જો. એ સ્પેસમાં, એ મંડપમાં જે રીતે પાવર અને જગ્યા છોકરીઓ લઈ શકતી હતી પોતાની, ત્યાં બેસીને બસ આ અમારી જગ્યા છે, તમે અમારી જગ્યાએ આવ્યા છો, અમે તમને સવાલ પૂછીશું, અમે તમને કહીશું કઈ રીતે કરવાનું, શું કરવાનું. કઈ
એ જ વાતને અત્યારે અમે પણ અહીંયા શરૂ કર્યું અને અમારા ત્યાં ઇવેન્ટમાં અમે પોલીસ અધિકારીઓને બોલાવ્યા હતા કે બાળ લગ્ન છે, પછી ચોઇસ પસંદગી છે આ મુદ્દા પર હતું, તો એ લોકો પણ દેખીને થોડી વાત કરે. તો જ્યારે રિલીઝથી જ્યારે આ ફિલ્મો અને જ્યારે પ્રતિભાવ બધા આવતા હતા, તેમાં પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ આવ્યા હતા અને એ વાત કરતા હતા કે જે છોકરીઓ નાહી જાય છે, ભાગી જાય છે, એમાં કે ખરેખર છોકરીઓ નહીં ભાગવું જોઈએ, આટલો શબ્દ નીકળ્યો હતો એ સાહેબના મોઢામાંથી. તો અમારી જે ફિલ્મ મેકરજીન હાથમાંથી માઇક ખુશી લીધું અને કે સાહેબ તમે બસ અત્યાર સુધી સમાજે છોકરીઓનો વાંક કાઢે, પરિવારે છોકરીઓનો વાંક કાઢે, ને તમે તો અમારા રક્ષણ માટે છો, તો તમે પણ એવું કહેશો કે છોકરીઓ ભાગી જાય તો છોકરીઓ નહીં જવું જોઈએ, છોકરા ભાગી છોકરા નથી ભાગી જતા એટલી છોકરીઓ ભાગી જાય છે. તરત ત્યાંના ત્યાં સવાલો કર્યા. તો પછી એ સાહેબ કે સાચી વાત છે બેન, પણ બંનેની સમજૂતીથી થવું જોઈએ. પછી મેં થોડું ધીરે કીધું કે શાંતિથી પ્રશ્ન કરો.
અને કસેક ને કસેક ફિલ્મ બનાવી હોય ને, એટલે ફિલ્મ બનાવતા બનાવતા આઈ થિંક બધા વચ્ચે, અમારા વચ્ચે પણ ઘણી બધી ચર્ચાઓ સતત ચાલુ હોય કે હા એટલે જગ્યા આપણી એટલે શું, પોતાની જગ્યા લેવી એટલે શું, અને માંગીએ છે બહુ જ નાની વસ્તુ પણ બહુ જ સ્પષ્ટ. એટલે એવું નહીં કે આનું કંઈક અડધું ચાલી જશે, પોણું ચાલી જશે, ના, છૂટ આપો તો પૂરી આપો, વિશ્વાસ કરો તો પૂરો કરો. આ વચલો વિશ્વાસ ને વચલી છૂટ ને બધું નહીં ચાલે, અમને આપો તો પૂરું આપો, આપો તો આખી જગ્યા આપો.
મને પોતાને બહુ ગર્વ થાય કે અત્યારે હું જે કરતી હતી એ સમયે, એ અત્યારે જે કરે છે ને, એના દેખીને મને એકચ્યુઅલ એકદમ મારો ભૂતકાળ યાદ આવી જાય કે હું આવું જ કરતી હતી. અત્યારે તો એકબીજાને સપોર્ટ મળે છે, ત્યારે તો હું એકલા જ બધું આમ કર્યા કરતી હતી.
અને કસેક ને કસેક આમ છોકરાઓના હાથમાં જ આ બધું જોયું હોય ને આખી લાઈફ. ક્યારેક ક્યારેક વચ્ચે આમ છોકરીને બાઇક ચલાવતા જોઈ લીધી, કાં તો છોકરીના હાથમાં કેમેરો લઈ લીધો, તો મને અંદરથી એટલી ખુશી થાય. તો હું વિચાર કરું છું હવે કે આવું એક આખું ટોળું છોકરીઓનું કેમેરા લઈને ફરતું હોય ને ફિલ્મો બનાવતું હોય, તો એનાથી કેટલી બીજી છોકરીઓ જોઈ જોઈને ખુશ થતી હશે.
પછી જ્યારે આસપાસના લોકો બધા જ આવતા હોય, તો બધા ઓળખ એ પ્રમાણે કે આ છોકરી ફોટોગ્રાફીની શૂટિંગનું જ કામ કરે છે. એટલે બે કેમેરા મારા હાથમાં હોય, ગળામાં હોય શૂટિંગનો હોય, હાથમાં હોય એ હોય, કદાચ સ્ટેન્ડ પર શૂટિંગનું મૂકીને કદાચ ફોટો પાડવા બીજી કોઈને ઊભું રાખીને ગઈ હોય હું ફોટો પાડવા માટે. એટલે આ રીતના બહુ જ આમ ઘણી વાર મને પોતાને આમ બહુ શોખ થતો, ક્યારેક સાડી પહેરીને શૂટિંગ કરું કોઈ કાર્યક્રમમાં, ક્યારેક જીન્સ પહેરીને ટી શર્ટ પહેરીને કરું, ક્યારેક ડ્રેસ પહેરીને કરું. એટલે પછી ઘણી વાર એવું થાય કે સાડી પહેરીને શૂટિંગ કરવામાં તને ફાવે નહીં. મેં કીધું મને તો મજા આવે છે કે સાડી પહેરીને શૂટિંગ કરું, અને એ આખો કાર્યક્રમ જાય ને તો લગી મને કાર્યક્રમમાં હું થયો કશું ખબર નહીં હોય, હું બધું ગડમથલ મારા કેમેરામાં જ હોય કે લાઈટ જતું રહ્યું, ટેપ પૂરી થઈ ગઈ, ડીવી બદલવાની છે, ત્યારે તો ડીવી અત્યારે બધું આ ચાલે, પણ એ સમય ડીવી ને બધું હોય, એટલે મારે તો એ ગડમથલ એમાં જ હોય બધી, કે એ કાર્યક્રમ હું થયો ખબર નહીં. પછી જયારે શૂટિંગ થયેલું દેખું ને, જયારે એડિટ કરવા બેહું ત્યારે ખબર
હોય. મેં હંમેશા કેમેરા
મેં ભાઈ બોલ્યો
बचपन की कोई फोटो भी नहीं मिलेगी मेरे घर पे ना ऐसे, मतलब अपनी मम्मी को ऐसे बोलती थी कि अगर मैं कभी खो गई तो क्या बोलूंगी जाकर कि बच्चा कहाँ है, दो आंख है, दो आंख एक नाक है, क्या बोलूंगी मतलब, क्योंकि मेरी है ही नहीं फोटो बचपन की ना, और वो तो नहीं है बट एक फोटो है मेरी मुझे याद है, जो मुझे हमेशा याद आता है क्योंकि उसमें मैं ऐसे खड़ी हूँ, और मतलब हमारे बर्थडे पे पापा, मेरे पापा को बहुत शौक है फोटो खिंचवाने का, तो हमें ले जाते थे स्टूडियो फोटो खिंचवाने, तो स्टूडियो में खड़े मैं और मेरी बहन, और मुझे वो कैमरा इतना ज्यादा ऐसा हैरान परेशान कर रहा था ना कि ये क्या है, तो मैं ऐसे ऐसे उस पर ऐसे झांक के देख रही थी कि इसके पीछे क्या होता है, मतलब ये क्या होने वाला है, ठीक है, तो वो फोटो ही वैसे खींच गई कि मतलब मैं झांक के इतने गुस्से में मैं कैमरे को देख रही हूँ ना कि पता नहीं क्या ही हो रहा है मेरे साथ, ठीक है। जैसे अरुंधति ने जगह अपनी वाली बात भी बोली, मैंने भी मतलब वो तो है, जैसे माड़िया में 2.5 साल में पहली बार ऐसा लगा था मुझे कि हाँ इनको ऐसे, इन लड़कियों को ऐसे अंदर से हिम्मत आ रही है चीजें करने की ना, जो मतलब ये जो हुआ जो कैमरे की वजह से हुआ वो बड़ा ही ऐसा जादुई सा था, मतलब बहुत मैजिकल सा कुछ था, लेकिन मैंने अभी तक इस तरीके से इसको नहीं सोचा था कि मतलब कैमरे का इसमें कितना बड़ा रोल था, अभी तक मैं सब कुछ वो लड़कियों में प्लेस कर रही थी कि हाँ मतलब इन लोगों ने इतना मतलब ये कुछ तो, बट पता नहीं जैसे मेरी बड़ी अजीब आदत है, मैं कहीं घूमने भी जाती हूँ ना तो मेरे दोस्त लोग होंगे साथ में तो वो फोटो खींच रहे होंगे, और मैं स्पेशली उस टाइम पे फोन और ये सब साइड में रख के बैठती हूँ कि मुझे फोटो नहीं खींचनी, मुझे यहाँ पर रहना है, तो मेरा हमेशा से वो एक एक नजरिया था, पता नहीं क्यों था, मुझे आज भी कारण नहीं पता इसका, लेकिन कैमरे से कुछ खास लगाव कभी लगा नहीं मुझे, और आज ऐसे सुन के ऐसा लग रहा है कि यार कितना पावरफुल हो सकता है कैमरा ना, मतलब सच में बात बिल्कुल सही है कि लड़कियां हमेशा कैमरे के उस तरफ होती हैं, मतलब उनकी फोटो खींची जाती है और उनकी एक तरीके से फोटो खींची जाती है और एक बिना पूछे, और कैमरे से जो मुझे बहुत एक एक कारण बाद में बड़े होकर ये भी रहा कि मुझे ऐसा लगता है कि कैमरे के सामने आपका व्यक्तित्व बदल जाता है, मतलब आप अलग तरीके से बिहेव करते हो जो आपके आसपास कैमरा होता है, वो मतलब आज कैलाश की बात सुन के और ऐसे जनरली भी जगह आपकी की बात करने में भी और अदरवाइज भी मुझे ये सब सोच के इसमें से लग रहा है कि बहुत कुछ बदल जाता है इस बात की से कि किसके हाथ में कैमरा है, आपके टाइम में और अभी की लड़कियों में मेन अंतर ये कि आप लोगों के टाइम में मोबाइल फोन नहीं था तो कैमरे को कंज्यूम नहीं कर रहे थे आप, मतलब कैमरे की चीजें देखते भी नहीं थे, कैमरा बस एक नई चीज थी जिसका इस्तेमाल करना है, अभी जिन लड़कियों को हम ट्रेन कर रहे थे वो पूरे टाइम मोबाइल में चीजें देख रही है, तो उन्हें मतलब एक तरीके से वो कैमरे के दूसरे साइड है, कैमरे का जो प्रोडक्ट निकलता है वो कंज्यूम कर रही है, और मैंने ये समझा है कि हम लोग में से कई सारे लोग वो कंज्यूमर मोड में ही रहते हैं, हमेशा सिर्फ देखना चाहते हैं कि कैमरे का प्रोडक्ट क्या निकला, क्रिएशन मोड में नहीं रहना चाहते हैं कि हाँ इसका इस्तेमाल करके हम अपनी कहानी बताएं, मेरे लिए भी मुझे लगता है ये चीज मैंने अभी तक नहीं समझी थी, जो मैं अब सोच रही हूँ कि एक्चुअली मैं इतना डर गई थी उन चीजों से जो कैमरे के थ्रू हमें दिखाया जाता है कि मैं ये भूल गई कि हम भी कैमरे के थ्रू बहुत कुछ दिखा सकते हैं, और हम ऐसे एक एक तरीके से ऐसी दुनिया में पहुंच गए कि सब कुछ अब कैमरे, ये भी कैमरे पे ही हो रहा है। काफी काफी मजेदार मुझे लग रहा है कि ये एक सबक मेरे लिए बहुत एजुकेशनल था, क्योंकि अभी शायद मतलब वो डर चला जाएगा ये नहीं बोल रही, इतना ड्रामेटिक इफेक्ट नहीं था, लेकिन ये जरूर समझ में आ रहा है कि जो मेरी एक अजीब सी, पता नहीं, एक अजीब सा टग ऑफ वॉर टाइप का था मेरा कैमरे के साथ, मुझे हमेशा ऐसा लगता था कि कैमरा चीजों को झुठला देता है, मुझे ऐसा लगता था कि जो एक्चुअली सच है वो कैमरे में बहुत कम लोग कैप्चर करते हैं, कैमरे में
હું સમજી શકું દીપા તારું પણ એક એક પ્રકારનું કે કેમેરાની સામે પણ કઈ રીતના લોકો હોય અને કેમેરાની પાછળ પણ એક જ પ્રકારના રીતના લોકો રહેતા હતા હમણાં સુધી, યુ નો અપર ક્લાસ, અપર કાસ્ટ અને પુરુષો, યુ નો એવા જ લોકો પાસે કેમેરો રહ્યો છે અને એવા જ લોકોએ આપણી સ્ટોરીઝ આખી લાઈફ કીધી છે, એટલે હવે કશેક આપણા હાથમાં કેમેરો લેવો, આપણા હાથમાં એ નેરેટિવ લેવું, આપણા હાથમાં એ સ્ટોરી બોલવાની સત્તા લેવી, એ પોતાનામાં જ એક કશેક હલાવી દે એવી વસ્તુ. એટલે જ હું 16 વર્ષે મેં કૈલાશને જોઈ એ મારી માટે બહુ સારી ઉંમર હતી, કે એ ઉંમરે મેં જોઈ લીધું કે કેમેરાનો શું, કેમેરાથી કઈ રીતે સત્તા ખરેખર ઉથલ પુથલ થઈ જાય છે.
અત્યારે મારી જોડે એવી જ ઉંમરની છોકરીઓ મળે છે કે 16 વર્ષની, ને મારા જ અનુભવ, મારી જ કહાનીઓ હું એમને કહીને વધારે પ્રેરણારૂપ બનાવું છું કે હું પણ આજ સમુદાયની, હું પણ આજ વિસ્તારની, હું પણ આવી રીતના આગળ વધી છું એવી રીતના. તો
થેન્ક યુ, આ બહુ મજા આવી યાર કૈલાસ.
બધાને થેન્ક યુ. મારા જેવી બીજી છોકરીઓ તૈયાર થાય અને જગ્યા લઈ લે, જગ્યા બનાવી લે.
અમે દર ફ્રાઇડે ના એક ફુરસદ ફેમિનિઝમ નો એક નવો એપિસોડ બહાર પાડીએ છીએ. અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે @ફુરસદ ફેમિનિઝમ. તમે અમને ઈમેલ લખી શકો છો ફુરસદ ફેમિનિઝમ@gmail.com પર. આપણે નેક્સ્ટ વીક મળીએ. બાય બાય.